તો અત્યારે આપણે કહ્યું ને કે પ્રત્યક્ષ ગુરુ ની દેશના તો મળવી જોઈએ, જેમ જેમ દર્શન માં તો આગલા ગુરુ નું પછી હોય એ રીતે ગણાય ને, એમ ગણાય ને
પ્રત્યક્ષ તો મળવા જ જોઈએ. એક વાર તો પ્રત્યક્ષ મળવું
જ
જોઈએ. એ અપેક્ષા એ તો પ્રત્યક્ષ ની મહિમા છે.
મહિમા પ્રત્યક્ષ
ની અપેક્ષા એ સમજવાનું છે. જીન બિંબ ની મહિમા કઈ અપેક્ષા એ છે એ અપેક્ષા સમજવાની. પ્રત્યક્ષ દેશ ના મળવી
જોઈએ,
પ્રત્યક્ષ ચૈતન્ય મૂર્તિ મળવા જોઈએ. સમ્યક દર્શન ની જયારે અંદર દેશના લબ્ધિ થાય, સમ્યક દર્શન ભલે પછી થાય પણ દેશના લબ્ધિ અંતર માં થાય ત્યારે એને પ્રત્યક્ષ ગુરુ કે પ્રત્યક્ષ દેવ મળવા જોઈએ. જીનબિંબ ની મહિમા બીજી રીતે છે કે જે પોતે સ્થાપના કરી, જીનેન્દ્ર ને જીન પ્રતિમા તરીકે પોતે સ્વીકારે છે, એને એવો લાભ થાય છે કે જીન સાક્ષાત જીનેન્દ્ર ભગવાન જેવો એનો લાભ થાય. બાકી ચૈતન્ય મૂર્તિ તો મળવા જોઈએ. એક વાત સાક્ષાત ની મહિમા સાક્ષાત ની જુદી છે પણ પ્રતિમા ની પણ આવી મહિમા છે કે નિજત ને નિકાસિત કર્મો જે સાક્ષાત ભગવાન ના સમોસરણમાં જે છૂટે એવા પ્રતિમાના દર્શનથી છૂટે છે, એમ જીન પ્રતિમાની મહિમા પણ એવી છે કારણ કે પોતે સાક્ષાત પ્રતિમાને સાક્ષાત ભગવાન તરીકે પોતે સ્વીકારે છે એટલે મહિમા છે. એટલી મહિમા. બાકી પ્રત્યક્ષની મહિમા તો સુધી આ પ્રતિમાઓ કુદરતમાં છે એ ભગવાનની મહિમા બતાવી રહ્યા છે કે ભગવાન જગતમાં સર્જે સાક્ષાત છે એ ભગવાનની એવી મહિમા છે કે એ તીર્થંકર ભગવાન જે જગતમાં વિચરે છે એની મહિમા કે કુદરત પરમાણુઓ પણ પ્રતિમા રૂપે ભગવાન રૂપે પરમી જાય એ ભગવાનની મહિમા સૂચવે છે કે ભગવાનની મહિમા આવી છે કે કુદરત પણ ભગવાન રૂપે પરમી જાય પરિણમી જાય છે. તો કુદરત પરમી જાય એટલે પછી આપણે ભાવનાથી ચૈતન્ય દ્રવ ઉપર દ્રષ્ટિ જાય અને સાધક દશા પરમે એ ભાવ થશે. જે સાધના કરતા કરતા કેવળ જ્ઞાન સુધી પહોંચે એ ભાવ ઉપસ્થિત. બાકી તો બધું ભાવનારૂપ છે, ચિંતન રૂપ, જિજ્ઞાસા રૂપ છે. પણ જિજ્ઞાસા ને એ એવી અપૂર્વ જિજ્ઞાસા થાય તો એમાં અપૂર્વતા પ્રગટ્યા વગર રહેતી નથી. શાસ્ત્રમાં આવે છે ને કે તત્ પ્રતિ પ્રીતે વાર્તા પીછી છે, જે ભગવાન જે વાણી પણ જે અપૂર્વ ભાવથી સાંભળી છે તો એ ભાવી નિર્વાણ ભાવ અવશ્ય અને અંતર માં પલટો ખાધા વગર રહેતો જ નથી. ભગવાનની વાણી ગુરુની વાણી જેને અપૂર્વ ભાવથી જેને સાંભળી છે અને અંદર અપૂર્વતા લાવે છે તો અવશ્ય ભાવ નિર્માણ એ પણ અપૂર્વ છે. શરૂઆતમાં તો વિકલ્પ હોય છે, દેવગુરુ શાસ્ત્ર ના મહિમા હોય, દેવગુરુ શું કે છે એના એનું તત્વ ના વિચારો કરે એ બધું કરે છે. પોતાને રૂચિપૂર્વક એમ એને બોજો પડી ગયો એમ નહીં પણ પોતે રૂચિપૂર્વક એ પુરુષાર્થ કરવાનું હોય છે. ફેરવે પોતાના પરિણામ નહીં કે કરવાનો આ છે, બીજું કઈ નથી. ગુરુદેવ માર્ગ બતાવ્યો છે ભેદજ્ઞાન કરવાનું. એ ચૈતન જુદો, આ શરીર બે તત્વ જુદા, વિભાવ સ્વભાવ પોતાના નથી, એનાથી કેમ જુદું પડવું, નાયક ને કેમ ઓળખવું, એવું બધું પુરુષાર્થ કરવાનું હોય છે. અને સમજે કે હજી સહજ કરવા સહજ અંદર જુદું રાખે કે નિર્વિકલ્પ તત્વ જુદું છે પણ શરૂઆતમાં તો વચ્ચે વિકલ્પ આવ્યા વગર રહેતા નથી પણ વિકલ્પ એ મારું સ્વરૂપ નથી એમ જ્ઞાન કરે શ્રદ્ધા કરે પણ વિકલ્પ તો વચ્ચે આવી જ જાય છે. વિકલ્પ તો વચ્ચે આવે છે.
જ્ઞાનની બધા સુધી માટે વંચનની કઈ જરૂરિયાત
વગેરે એની મૂળ પ્રયોજનભૂત તત્વ જાણો પણ એને દ્રવ ગુણ પર્યાયનું ઊંડું સ્વરૂપ જાણવા માટે વાંચન કરવું છે કારણ કે નહીતર તો એને પરિણામો બધા બહાર એને ગ્રસ્તાશ્રમમાં બીજી ત્રીજી જતા હોય એને વાંચન હોય તત્વ સમજવા માટે વાંચન હોય પણ એનો અર્થ ગુરુદેવે શું ગુરુદેવે શું માર્ગ બતાવ્યો છે એવી રીતે પોતે સમજીને વિચાર કરીને વાંચે છે. વાંચન કરે પ્રસંગ કરે વાંચન કરે વિચાર કરે વાંચન વિચાર દેવગુરુ શાસ્ત્ર ની મહેમત પણ અંદર કરવાનું જુદું છે શુદ્ધાત્મા ને ઓળખવાનું શ્રદ્ધા એમ બરાબર રાખે.
દ્રવ્ય જણાતા નથી અને પર્યાયમાં પરિણામમાં જણાય છે, તો દ્રવ્ય પર દ્રષ્ટિ કેવી છે?
દ્રવ્ય જણાતું નથી અને દ્રવ્ય જણાય છે, પણ જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય જણાય છે. દ્રવ્યનું સ્વરૂપ તો જણાય છે, દ્રવ્ય અનંત અનાદિ અને શાશ્વત દ્રવ્ય છે, અભેદ તત્વ છે અને ગુણથી ભરેલું છે. એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે છે, દ્રવ્યને ઓળખે છે, દ્રવ્યની પ્રતીત કરે છે, પણ એ પર્યાય કરે છે. એને આલંબન તો દ્રવ્યનું જ હોય છે, પર્યાય આલંબન કોનું કરે? દ્રવ્યનું કરે છે. દ્રવ્ય નથી જણાતું ને દ્રવ્ય પર્યાયમાં દ્રવ્ય જણાય છે. એ પર્યાય ચૈતન પોતાની અવસ્થા છે, એ પોતાની અવસ્થાથી પોતે દ્રવ્ય જાણે છે. જ્ઞાનની પર્યાય પોતાની છે ને એ જ્ઞાનની પર્યાય છે, પોતે દ્રવ્યને જાણે છે.
વેદન તો
પર્યાયમાં વેદન આવે, પણ કોનું વેદન છે? પર્યાય દ્રવ્યનો આશ્રય કરે છે. વેદન પર્યાયમાં આવે, પણ એ દ્રવ્યનું સ્વરૂપ જે છે એને બધું જ્ઞાનમાં આવી જાય છે. વેદન કરે તો પણ આશ્રય તો દ્રવ્યનો જ છે ને, દ્રવ્ય વગરની અધર અધર પર્યાય હોતી નથી. પર્યાય તો એક અંશ છે, દ્રવ્ય તો અંશી છે. એ અંશીના આશ્રય પર્યાય હોય છે. વેદન સાનુભૂતિમાં પર્યાય નું વેદન હોય, પણ પર્યાય કોની દ્રવ્ય છે? એનું દ્રવ્ય સ્વરૂપ દ્રવ્યની દ્રષ્ટિ ભેગી છે, દ્રવ્યનું વેદન ભેગું આવી જાય છે. પર્યાયનું વેદન એટલે પર્યાય પ્રગટ છે ને દ્રવ્ય અનાદિનંદ છે, પણ એ દ્રવ્ય તો ભેગું છે. દ્રવ્યને પર્યાય બે કટકા વેદન છે. દ્રવ્ય અંશ છે ને, દ્રવ્ય અંશી છે ને, પર્યાય અંશ છે, બે કટકા જુદા નથી. એક પૂર્વગ્રહ કે આંબો લ્યો તેનો લીલો પીળો સુગંધ દુર્ગંધ જે હોય એ કઈ આંબાથી જુદી નથી, એ એમ સ્વરૂપ છે. એમ દ્રવ્યનું જ્ઞાન, જ્ઞાનની પર્યાય, એ બધું દ્રવ્ય દ્રવ્યનું પર્યાય હોય છે. એ પર્યાયનું વેદન એટલે એમાં દ્રવ્ય ભેગું આવી જાય છે. અપેક્ષા એને લક્ષણ ભેદે ભેદ છે, પર્યાય ભેદે ભેદ છે. વાસ્તવિક કઈ બીજ પર્યાય દ્રવ્ય બી કચરા વસ્તુ ભેદ નથી.
થાક
લાગે તો નિર્વિકલતા સહજ છે કે આલંબન? થાક વગર, થાક ની પાછળ થાક વગર નો વિશ્રાંત રૂપ દ્રવ છે. નિર્વિકલ્પ દ્રવ તો વિશ્રાંત રૂપ છે, થાક વગર નથી. વિકલ્પ થી નિર્ણય કરતા થાક લાગે તો થાક વગર નું કોણ? એ દ્રવ થાક વગર નું વિશ્રાંતિ રૂપ છે. એને વિકલ્પ તૃપ્તિ ને સ્વરૂપમાં ઠરી જાય છે, એને વિશ્રાંતિ મળે છે, એનો થાક તૂટી જાય છે. વિકલ્પ તૃપ્તિ એટલે એનો થાક તૂટી જાય છે. વિકલ્પ વાળું દ્રવ્ય નથી, દ્રવ્ય ને વિકલ્પ છે. દ્રવ્ય વિશ્રાંત સ્વરૂપ છે, એમાં વિકલ્પ નો થાક નથી. વિકલ્પ નો થાક વિકલ્પ વાળી દશામાં છે. વિકલ્પ વગર નું દ્રવ્ય છે. વિકલ્પ વગર ની જ્ઞાતાધારા છે. જ્ઞાતાધારા સહજ છે. નાયક ની જ્ઞાતા ધારા સ્વચ્છ છે ને વિકલ્પ વગર નું દ્રવ્ય છે. નિર્વિકલ્પ તત્વ થાક વગર નું છે. થાક એ વસ્તુ નું સ્વસ્થ બને, વસ્તુ થાક વગર ની વિશ્રાંતિ છે. એની સ્વરૂપ સમુખ દશા છે. નાયક ની ધારા નાયક રૂપે પરિણમતી હોય છે. ભેદ જ્ઞા ની ધારા ઉગ્ર હોય છે, જ્ઞાતા ની ઉગ્ર ધારા હોય છે. ગમે તે વિકલ્પ આવે તો વિકલ્પ થી હું જુદો છું, વિકલ્પ થી જુદો છું એવી સહજ ધારા એને પ્રગટી જાય છે. વિકલ્પ આવે પણ વિકલ્પ થી ભેદ જ્ઞાન સહજ રૂપે પરિણમતું હોય છે. વિકલ્પ જુદો ને નાયક જુદો, વિકલ્પ જુદો ને નાયક જુદો એવી ક્ષણે ક્ષણે ધારા ઉગ્ર પણ એની હોય છે. સ્વરૂપ સન્મુખ ની ધારા ઉગ્ર હોય છે, નાયક ની જ્ઞાતા રૂપે ધારા ઉગ્ર હોય છે. જયારે આનંદ પ્રગટે નિર્વિકલ્પ માં ત્યારે જ આનંદ છે. ત્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી નિર્વિકલ્પતા નો આનંદ નથી. વિકલ્પ છે ત્યાં સુધી વિકલ્પ છે. એની શાન મંદ હોય વિકલ્પ તો એ મંદ રૂપે છે, પણ વિકલ્પ વગર ની દશા નથી. નિર્વિકલ્પ નો આનંદ જુદો છે, એનો એને સવિકલ્પતા નો આનંદ નથી. પણ એનાથી જુદો પડ્યો, વિકલ્પ થી જેટલે અંશે જુદો પડ્યો, એ અપેક્ષા એને અમુક સમાધિ નું વેદન છે, પણ આનંદ નું વેદન નથી, શાંતિ અમુક પ્રકારે છે. પણ નિર્વિકલ્પતા નો જે આનંદ, એ આનંદ વિકલ્પ વિદર્શન સમાધિ છે. એને સમાધિ છે, નાયક જુદો પડ્યો એટલે સમાધિ છે. એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી ને મિથ્યાત્મની દશા છે. જુદો પડે ભેદના થાય, નિર્વિકલ્પ દશા થાય, અને ભેદના ની ધારા થાય, ક્ષણે ક્ષણે એ સમ્યક્ત્વની દશા. એકત્વ બુદ્ધિ છે એ ત્યાં મિથ્યાત્મની દશા છે. પણ એને રુચિ અને જિજ્ઞાસા થાય કે આ એકત્વ બુદ્ધિ તોડવી છે, તો એને ભાવના રુચિ, ભાવના રૂપ રુચિ રૂપ છે. એનું મિથ્યાત્વ મંદ પડ્યું છે, પણ એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી એની દશા એવી છે. એકત્વ બુદ્ધિ એટલી ભ્રાંતિ છે, હું જુદો ને આ વિભાવ જુદો એવી પરિણતિ જ્યાં સુધી નથી ત્યાં સુધી એને મિથ્યાત્વની દશા કરે છે. પણ એને રુચિ સાચી થાય કે અંદર આત્મા જુદો ને ભેદ જ્ઞાન એ વસ્તુ જુદી, અને આ તો એકત્વ બુદ્ધિ છે એમ એને એવી પ્રતીત છે, તો એને આગળ જવાનો અવકાશ છે. મિથ્યાત્વ તૂટવાનો એને અવકાશ, એ અંદરથી અપૂર્વતા લાગે એવી રુચિ લાગે તો મિથ્યાત્વ તૂટવાનો અવકાશ. બહારથી ખોટા દેવગુરુ શાસ્ત્ર ને ગ્રહણ કરે એ તો સ્થૂળ મિથ્યાત્વ, પણ આ છે અંદર એકત્વ બુદ્ધિ છે એ અગ્રહિત છે, અનાદિનું છે, એ અનાદિનું તૂટતું નથી. પણ એની ભાવના કરે, રુચિ કરે કે હું જુદો, આ બધું જુદું છે એવી પ્રતીત કરે, વિકલ્પ થી કરે, તો એને આગળ જવાનો એકત્વ બુદ્ધિ તોડે ટૂંકવાનો અવકાશ છે. પુરુષાર્થ કરે તો અંદર અપૂર્વતા લાગે તો એને એકત્વ બુદ્ધિ ટૂંકવાનો અવકાશ છે.
પરિણામ ની નિર્મળ ધારા બનુષ દાસ ને જે અંશે પ્રસ્થિત છે, તે નિર્મળ ધારા ને લીધે પોતાની દ્રવ્ય આજ છે એમ જો કે સ્પષ્ટ જણાવવામાં નથી. દ્રવ્ય ત્યાં સ્વરૂપ નું વેદન લખ્યું છે ને, દ્રવ્ય સ્પષ્ટ લખ્યું છે, સ્પષ્ટ જણાવવામાં નથી એમ લખ્યું. તો પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે તેના આત્મામાં તે છાયા ભાષ્યમાન થઈ છે, અને તેને લીધે એ વાત તેમના શક્તિ છે સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતા તેમની પ્રાય રહી છે. મારો પ્રશ્ન એ છે કે અહીંયા અમને સ્પષ્ટ શિક્ષણપણે અનુભવ, આત્મ સ્વરૂપ શિક્ષણપણે અનુભવમાં આવ્યું એમ લખ્યું. અહીંયા એમ લખ્યું કે દ્રવ્ય અસ્પષ્ટ છે, આત્મદ્રવ્ય એને સ્પષ્ટપણે વેદન નથી એ વાત.
એ અમુક અંશ અને વિશેષ દશા એ આત્મા હોય એમ હોય શકે. એ લક્ષણ ઓળખાઈ ગઈ તો સહાનુભૂતિ થઈ, પણ એની વિશેષતાના અર્થમાં એમ લખ્યો એમનો આશય શ્રીમદમાં એની પાસે પણ વિશેષ દશાના અર્થમાં એમ લખ્યું છે. લક્ષણ એટલે એને વિશેષ લક્ષણ ઓળખાણ છે, અનુભવમાં આવ્યું છે એમ પાછું લખ્યું છે.
એમ લખ્યું છે એ સ્પષ્ટતા એમને આ ગ્રંથ પાયા કરતા લગભગ થઈ ગયું છે. કેવળ જ્ઞાન ની વાત છે,
દર્શનની
વાત છે, એ દ્રવ્ય સ્પષ્ટ થઈ ગયું હશે એવું લાગે.
હા, એમ સ્પષ્ટ થઈ ગયું હશે, વિશેષ દશા વધારે થઈ હશે એવા અર્થમાં હોય એમ અર્થ કરે. એને સ્વાનુભૂતિ થઈ ગઈ એવો અર્થ તો નથી નીકળે છે, પાછું અસ્પષ્ટ એમ
લખે.
બે વાત લખે છે એટલે એમને સ્પષ્ટ થઈ ગયું છે અને નથી થઈ ગયું, બે વાત લખે. શરૂઆતની દશા ને પછી વિશેષ આગળ જતા થઈ ગયું છે એવો અર્થ નીકળે. તેના શરૂઆતમાં અસ્પષ્ટ હોય તો પછી વિશેષ સ્પષ્ટ થઈ ગયું છે એમ આગળ જતા અનુભવ થઈ ગઈ છે એવા અર્થમાં
લખ્યું.
વિશેષ આગળ જતા થઈ ગયું છે, પૂર્ણ થઈ ગયું છે. પૂર્ણ એટલે સાનુભૂતિ,
આપણા સમગ્ર દ્રવ્ય સાનુભૂતિ, સમગ્ર વેદન આવવું જોઈએ.
હા, એને સાનુભૂતિ એને થઈ ગઈ છે એ વાત થયું છે ને, એટલે અસ્પષ્ટ એમ લખ, પણ સાનુભૂતિ થઈ ગઈ છે આગળ એવા અર્થમાં હોય.
અને વેદન થી જેને આત્મ સ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એક ઉપાય છે, જેથી આત્મપ્રદેશ
છે કોઈ વ્યક્તિના આત્મા
એમ
લક્ષણ થી ગુણ થી
વેદન
વેદન માં અનુભૂતિ અર્ગી છે. એ વેદન થી એટલી સ્વાનુભૂતિ, લક્ષણ થી વેદ જ્ઞાન ધારાથી આત્માના ગુણો ઓળખીને અને સ્વાનુભૂતિ છે. બધી રીતે જેને આત્મા અનુભવમાં આવી ગયો છે, પેલા શરૂ લક્ષણ થી ઓળખે, એના ગુણો થી ઓળખે, પેલા અમુક લક્ષણ થી ઓળખે, એના વિશેષ લક્ષણો ગુણો થી ઓળખે, એની અનુભૂતિ થી ઓળખે. એ આત્મા દ્રવને પણ શરૂઆતમાં લક્ષણ થી લક્ષ ઓળખાય છે, લક્ષણ વગર કઈ દ્રવ ઓળખાતું નથી. એટલે લક્ષણ, આત્માનું લક્ષણ શું છે? લક્ષણ અને ગુણ એ બે લગભગ એક જ અર્થમાં વપરાય છે. લક્ષણ કે ગુણ કે બે એક જ અર્થમાં વપરાય છે. એટલે લક્ષણ થી ગુણ થી અને સહાનુભૂતિ માત્ર એના ના ભેદા લક્ષણ અને ગુણ લગભગ એક અર્થમાં વપરાય છે. આ ભોમાં તો ગુરુદેવ મેળાને આવું સાંભળવાનું મેળવું, આવું સાંભળ્યું કે ગુરુદેવ ને મેળવું અને એટલા સંસ્કાર પેલા ભાવના આવા પ્રસંગે ભાવના હારી દેવી માનું છે. માતાના દુઃખ પીતા અનંતા માતાને પોતે નથી, માતા અનંતાને પોતે નથી, પોતાને નથી. જે ભોમાં ભવમાં ભાવ થાય ગુરુદેવ મેળા આ માર્ગ મળે પ્રદેશ ઉપર અનંત કેટલી વાર જન્મ કાળ પરિવર્તન ભાવ પરિવર્તન આ મુખ્યમ કારણ ની અંદર આ મહાભાગ્ય ગુરુદેવ મેળાના માર્ગે આવે જન્મ ગુરુ અને આ ધર્મ મેળવ એ કરું શરણ સંસાર ચક્રવર્તીઓ ના થાય છે બધાપુરી કહેવાય છે એના આયુષ્ય પૂરા થાય, આયુષ્ય પૂરા થાય. વૈરાગ નું મોટું કારણ છે કે સંસાર આવો છે માટે વૈરાગ કરીને એ આત્મા નો કરવા જેવો છે.
સારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી પરંતુ ધમો મંગલમ ચતારી લોકતમા અરિહંતા લોકતમા સિદ્ધા લોકતમા સાહુ લોકતમા કેવડી પરંતુ ધમો લોકતમા ચતારી શરણમ પવજામી અરિહંતા શરણમ પવજામી સિદ્ધા શરણમ પવજામી સાહુ શરણમ પવજામી કેવડી પરંતુ ધમો શરણમ પવજામી ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભવસાગર થી સરે તે સકળ કર્મ નું આણે અંત મોક્ષ તણા સુખરે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં એ શરણ ચાર અવશરણ ને કોઈ જે નર નારી યાદ રે તેને અક્ષય અવિચળ પદ હોય અંગુઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ તો સદાય
જેની અમૃત હોવાની